વીર સંવત 2487 14 શનિવાર તારીખ 31 વાર સાહેબ ગાંધીને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી ગાંધી સ્વામીનું શ્રી સમયસાર શાસ્ત્રના અથર્વ નાનાધિકારની ગાથા 390-404ની છેલ્લી ટીકા કળશ 235-237 તથા ગાથા 405-407 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન.
નમો નોય સૌ હરિહંતાણમ, નમો નોય સૌ સિદ્ધાણમ, નમો નોય સૌ આયુર્યાન, નમો નોય સૌ જયાનમ, નમો નોય સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધમ શ્રી ઓમકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમૌ સુમંગળમ નમઃ સમરિસ્તાય સ્વાનુભૂત્યા ચાસ્તી સ્વાય ભવાય સર્વ
વિભાવ. સમયકાર સર્વશુદ્ધ જ્ઞાન અધિકાર. સર્વશુદ્ધ જ્ઞાન સર્વ આત્માને ત્રણ પ્રકારે દેખવો એનું અહીં વર્ણન છે. સર્વશુદ્ધ ચૈતન સ્વભાવ આત્માનો પૂર્ણ જ્ઞાન ઘન છે, વિકારને પરથી રહિત છે અને સ્વભાવ સન્મુખ જોતા એ પરિપૂર્ણ સ્વભાવથી ભરેલો છે. એમ અંતરદ્રષ્ટિથી શુદ્ધ નય દ્વારા એટલે જ્ઞાનની વર્તમાન નિર્મળ પર્યાય દ્વારા અંતર્મુખ વલણ કરતા શુદ્ધ સ્વભાવ શ્રદ્ધા જ્ઞાનમાં દેખાય છે, એને પહેલું દેખવું કહેવામાં આવે છે. સમજાવું કાંઈ પહેલી વાત થઈ ગઈ. દેખવું ત્રણ પ્રકારે સમજવું વચમાં છે ને. શુદ્ધ નયનું જ્ઞાન કરીને સર્વ શુદ્ધ જ્ઞાન સ્વભાવ ભગવાન અંતર ચૈતન મૂર્તિ નિર્મળ છે એના તરફનું જ્ઞાન કરીને શુદ્ધ નયનું જ્ઞાન કરીને, એટલે કે શુદ્ધ નહીં એટલે જ્ઞાનની નિર્મળતા દ્વારા અંતરનું જ્ઞાન કરીને પૂર્ણ જ્ઞાનનું શ્રદ્ધાન કરવું. હું પૂર્ણાનંદ શુદ્ધ ચૈતન અખંડ અભેદ એક સ્વભાવી છું. દ્રષ્ટિમાં નય દ્વારા અંતરમાં લે એક રૂપ સ્વભાવ છું, એક છે તે પૂર્ણ છે. પૂર્ણમાં કોઈ અપૂર્ણતા કે વિકાર કે ભેદ છે નહીં. એમ અંતર્મુખ થઈને પૂર્ણ જ્ઞાનનું શ્રદ્ધાન કરવું એ પહેલા પ્રકારનું દેખવું છે. સમજાય છે કાંઈ? કે ચોથા ગુણસ્થાનમાં અવિરત ભૂમિકામાં પણ હોય છે. ભલે દ્રષ્ટાશ્રમના રાગ દ્વેષ આદિના પરિણામમાં હોય છતાંથી અસ્થિરતાના પરિણામથી પોતાના સ્વભાવને જ્ઞાન દ્વારા ભીન પાડીને પૂર્ણ જેને સજ્જોને અનુભવ્યું છે
બરાબર
એને સંયક દર્શનથી આત્માને દેખ્યો એમ કહેવામાં આવે. આ વસ્તુ આ પહેલા દરજ્જાનું દેખવું. ભગવાન આત્મા શરીર નહીં, વાણી નહીં, મન નહીં, રાજદ્વેષ નહીં, પણ અલ્પજ્ઞ પર્યાય ઉપર દ્રષ્ટિ નહીં. અલ્પજ્ઞ જ્ઞાન, અલ્પજ્ઞ દર્શન, અલ્પવીર્ય આદિ પર્યાય ઉપર પણ દ્રષ્ટિ નહીં. અંતરમાં સ્વભાવ સન્મુખ સામાન્ય એક ભાવ ઉપર દ્રષ્ટિ દેવાથી જે દેખવું એટલે સર્જન થાય તેને પહેલા પ્રકારનું દેખવું ને શ્રદ્ધા કરવામાં કહેવામાં આવે. જ્ઞાન શ્રદ્ધાન થયા પછી એવું જ્ઞાન સંયક જ્ઞાન તરફનું વલણ થઈ ગયું, પ્રતિસ્વભાવ સ્વરૂપ થઈ ગઈ, પછી બાય સર્વ પરિગ્રહનો ત્યાગ કરી નિગ્રંથ મુનિ થાય. નિગ્રંથ મુનિને પછી કોઈ બહોળે વસ્ત્ર પાત્ર સ્ત્રી કુટુંબનો નિમિત્તપણે પણ સંગ હોય નહીં. થોડી તેના પૂર્ણ જ્ઞાનનો અભ્યાસ કરવો, શ્રદ્ધામાં જે લીધું છું કે પૂર્ણ જ્ઞાન ને આનંદ સ્વભાવ છે, એના તરફના વલણ નો વારંવાર અભ્યાસ કરવો, ઉપયોગ ને જ્ઞાન માં ટકાવવો, સંભાળવો. તેથી એટલી વાત કરી પ્રથમ દરજ્જે આત્મા વસ્તુ છે, એમાં અનંત ગુણો છે, સંચાવી અનંત તેની પર્યાયો છે, તેની પર્યાયમાં વિકાર છે, સંયોગમાં નિમિત્ત આદિ અનેક પદાર્થો છે. એ સંયોગ આદિ પદાર્થ છે એની દ્રષ્ટિ છોડી, રાગદ્વેષના વિકલ્પના વિકારની દ્રષ્ટિ છોડી, અલ્પજ્ઞપણાની દ્રષ્ટિ છોડી, સર્વજ્ઞપણ આત્માનો જે સ્વભાવ છે પૂરણ અંતર, એની પ્રતીતને જ્ઞાન કરવું અનુભવમાં, એ પહેલા પ્રકારના ધર્મની રીત છે. પછી જે જ્ઞાન સિદ્ધાંતમાં પૂરણ 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 એક રૂપ સ્વભાવ છે એવું જ્ઞાનને પ્રતીતમાં ભાનમાં આવ્યો હતું, એમાં એમાં વારંવાર ઉપયોગને જોડવો, જ્ઞાનને એમાં એમાં વારંવાર એકાગ્ર કરવો. જેવું શુદ્ધ નહીંથી પોતાના સ્વરૂપને સીધ સમાન એક રૂપ નિર્મળ જાણ્યું ને સર્જ્યું હતું તેવું ધ્યાનમાં લઈને ચિત્તને એકાગ્ર કરીને સ્થિર કરવું, ફરી ફરી તેનો જ અભ્યાસ કરવો, સ્વભાવ સન્મુખ થઈ જ્ઞાનની દશાને એમાં વાળવી, અંતરમાં વારંવાર વાળવી, અંતર્મુખ થવાને વારંવાર પ્રયત્ન કરવો, એ બીજા પ્રકારનું દેખવું છે. સમજાય છે? કઈ આ મુદ્દાની રકમ હાલે છે? મુદ્દાની આ રકમ છે. બધું જાણ્યું, બધું ઓળખ્યું, બધું આ છે, સદ્રવ છે, નવ તત્વ છે વગેરે જાણ્યું, પણ એ જાણીને કરવાનું શું? એને એક રૂપ દ્રઢ સ્વભાવ ખંડ સામર્થ્ય તેના ઉપર એની દ્રષ્ટિ આપી અને એનું જ્ઞાન કરીને એનો અનુભવ કરવો, એ પ્રથમ દરજ્જાનું દેખવું. પછી દેખેલી ચીજમાં વસ્તુ પૂરણ છે એમાં હજી પૂરણ પ્રગટ નથી, પૂરણ પ્રગટ નથી, એથી પૂરણ તરફના વલણનો વારંવાર અંતર અભ્યાસ કરવો, એ બીજા પ્રકારનું દેખવું ને અનુભવવું છે. એ બીજા પ્રકારનું દેખવું અપ્રમ દશામાં હોય છે, સાતમું ગુણસ્થાન મનીને અપ્રમ દશા મનીને આયંદર ચારિત્ર સહિત બાય પ્રજ છૂટી ગયો, નગ્ન દશા થયેલી હોય, અંતર પૂરણ જ્ઞાન ને આનંદ ની અંતર્મુખ ની પ્રતીક ને અનુભવ થયો હોય, અંતર્મુખ થતા થતા તદ્દન અપ્રમ દશા અંદર થઈ જાય, કે ભેદ પાસે એકલા ભેદ નો અનુભવ આવે, એને અપ્રમ દશા મુનિ ની કહેવામાં આવે. આને મુનિપણાની અપ્રમ દશા કહે છે. એ બીજા પ્રકારનું દેખવું છું. જ્યાં સુધી એવા અભ્યાસથી કેવળ જ્ઞાન ન ઉપજે, ચૈતન શક્તિનું સત્વ પૂર્ણ છે, અખંડ દ્રવ્યને એક રૂપ છે, માટે તેનું સામર્થ્ય સંપૂર્ણ છે. એ સંપૂર્ણ તરફની એકાકાર થઈને જ્યાં સુધી સંપૂર્ણ પર્યાયમાં અવસ્થામાં પૂર્ણતા ન પ્રગટે, જ્યાં સુધી તે અભ્યાસ નિરંતર રહે, ત્યાં સુધી તે અભ્યાસ નિરંતર રહે. શાસ્ત્રાદિની વાત અહીંયા નથી, અભ્યાસની. સમજાય છે? કઈ આ દેખવાનો બીજો પ્રકાર છે. અહીં સુધી તો પૂર્ણ જ્ઞાન નું શુદ્ધ નહીં, આશરે પરોક્ષ દેખવું છે. પ્રત્યક્ષ જે પૂર્ણ જ્ઞાન છે એનું પ્રત્યક્ષ જ્ઞાને જ્ઞાનને દેખવું થયું નથી, પ્રત્યક્ષ થયું નથી. જ્ઞાનની દશા એ જ્ઞાતામાં એકાકાર થઈ જેની સ્વજ્ઞને જ્ઞાનમાં લઈ અને સ્વસંવેદન જ્ઞાન શ્રદ્ધા સહિત પ્રજ્ઞ, પણ જ્ઞાનની પૂર્ણ દશા ત્યાં સુધી પ્રગતિ નથી. પણ શુદ્ધ નયન આશ્રય પરોક્ષ પરોક્ષ આ પર્યાય નિર્મળ અંશ છે, એ અંતરના એકરૂપ સ્વભાવનો અંશ છે, એમ અંશ દ્વારા પૂરણ સ્વભાવ ઉપર પ્રત્યક્ષ દીખ્યા વિના સ્વસંવેદનના અંશ દ્વારા આ પૂરણ સ્વરૂપ છે તેમ શ્રદ્ધાને જ્ઞાનમાં લીધું હતું. એ પરોક્ષ દેખવું છે, સમજાય છે? કઈ અરે ધર્મ ની રીત ભાઈ સુધી. હવે કેવળ જ્ઞાન ઉપજે ત્યારે સાક્ષાત દેખવું થાય છે. એ જ્ઞાન ની વર્તમાન દશા પર્યાય જેને કહે એ પર્યાય પર્યાય વાન પૂરણ તરફ એકાકાર થઈ અને દશામાં ત્રણ કાળ ત્રણ લોક સ્વપર થઈ બધું જણાય, એવી સ્વપર ને જાણવાની તાકાત નો વિકાસ થાય, આ એને કેવલ જ્ઞાન દશા કહે. સમજાય છે? કઈ તે ત્રીજા પ્રકારનું દેખવું છે. તે સ્થિતિમાં જ્ઞાન સર્વ વિભાવોથી રહી થયું હતું, ભેદ રહીત વિકલ્પ રહીત રાગ રહીત મનના સંગ્રહિત સર્વનું દેખનાર જાણનાર છે. તેથી આ ત્રીજા પ્રકારનું દેખવું છે, પૂર્ણ જ્ઞાન પ્રત્યક્ષ દેખવું છે. એટલે બે પ્રકારે પરોક્ષ દેખવું છે અને પછી ત્રીજા પ્રકારનું પ્રત્યક્ષ દેખવું છે, એમ દેખવાના ત્રણ પ્રકારનું વર્ણન ત્યાં જયચંદ્ર પંડિતે ટીકામાંથી કુંકુંદાચાર્ય ગ્રંથ પુસ્તક ગાથા એની ટીકા અમૃતચંદ્રાચાર્ય કરી ટીકામાં આમ કહેવા માગે છે. સમજાણવામાં હવે આર્થનો કાળ શું થાય છે? અનુભવ કેમ કરવો? એ અન્ય પદાર્થના અવલંબન થી ભિન્ન છે, એટલે અન્ય પદાર્થ થી ભિન્ન છે એમથી, તો એના અવલંબન થી પણ એ શરીર રાગ મન વાણી એ બધા પદાર્થો પર છે. એનાથી તત્વ ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ પોતાનો અખંડ સ્વભાવ છે, એ અન્ય થી ભિન્ન છે. પોતામાં જ નિયત પરથી ભિન્ન ને પોતામાં નિશ્ચય છે. શું એ તો ભિન્ન તો નાસી થી વાત કરી, પોતામાં નિયત જ્ઞાન 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 જ્ઞાયક જ્ઞાયક પ્રકાશ સ્વરૂપ સ્વ પર પ્રકાશ સ્વરૂપ જ્ઞાન દર્શન એ પોતામાં નિયત નિયત એટલે નિશ્ચય છે. પરથી ભિન્ન છે અને પોતાના પૂર્ણ જ્ઞાન સ્વભાવથી નિશ્ચિત છે, નક્કી છે. પ્રથક વસ્તુ પણ આને ધારતો એવો છે આત્મા કે પર પરમાણુ મનવાણી આદિના પરમાણુ થી પ્રથમ ભિન્ન વસ્તુ પણ આને ધારતો વસ્તુ છે. આત્મા એક વસ્તુ છે, આત્મા વસ્તુ છે, અનંત આત્માઓ છે બધી, એક એક આત્મા એ વસ્તુ છે, અનંત પરમાણુઓ છે એક એક પરમાણુ પણ વસ્તુ છે. એવા અનંત દ્રવ્યો થી અનંત વસ્તુ છે, એમાં એનો એક આ આત્મા પણ વસ્તુ છે. વસ્તુ એટલે જેમાં ગુણ શક્તિઓ ને પર્યાયો વસેલા છે. ભગવાન આત્મા વસ્તુ છે એટલે કે વસ્તુનું સ્વરૂપ સામાન વિશેષ સ્વરૂપ હોવાથી પોતે પણ સામાન વિશેષ પણ આને ધારણ કરતું પોતે આત્મા ત્રિકાળ વસ્તુ છે, ધ્રુવ અનંત ગુણો આદિ સદ્રશ, એની વર્તમાન અવસ્થા પણ વિશેષ, એ સામાન વિશેષ રૂપી પદાર્થ છે આત્મા. પરમાણુ થી શરીર થી વાણી બધા કર્મ થી પાર એવી વસ્તુ પણ આને ધારતું, પૃથક વસ્તુ પણ આને ધારતું, ગ્રહણ ત્યાગ રહી છે. ભગવાન આત્મા પર શરીર વાણી મનના રજગુણો ને ગ્રહે, તે કર્મ ને ગ્રહે, તે કર્મ ને છોડે, એનાથી તો વસ્તુ રહી છે. પર વસ્તુનું ગ્રહણ ત્યાગ આત્માના સ્વભાવમાં, એના વિકારમાં એ નથી. યાદ કે છે, સમજાય છે? કઈ કે વિકાર કરે રાગ દ્વેષ તો પણ કઈ પર વસ્તુને ગ્રહણ કરી શકે, મૂકી શકે એવી એનામાં તાકાત નથી. અને વિકાર રહી થાય તો પણ સ્વભાવથી કોઈને ગ્રહણ કરે મૂકે સામર્થ આવ્યું માહિતી એવી તાકાત આત્મામાં નથી. શું કીધું? ગ્રહણ ત્યાગ રહી ભગવાન છે. એક પરમાણુ ને પણ ઊંચો કહે, જીભ ને ઊંચી કરે, વાળે લાવે લવો વાળે, કે કોઈ રજકણ ને ગ્રહે ભાષા ને પછી છોડે, કે મનના પરમાણુ ને ગ્રહે ને મૂકે, કે કાયાના પરમાણુ ને હેઠે દાબે કે દબાવે, કોઈ દબાતું નથી. ઈજ કે કઈ દાદે છે ના દાદે, કોણ દાદે, શું છે? પણ કઈ દાબતો નથી, તો પરમાણુ પરમાણુ ની પર્યાય ત્યાં થઈ રહ્યું છે. આ શરીર ની પર્યાય એને લઈને આમાં થઈ રહી, તો હવારી ઘણી વાત આવી. આત્મા વસ્તુ અંતર એ ચીજ છે કે જેના જ્ઞાન માં કોઈ પદ થી ગ્રહણ થાય કે મૂકે એવું એના સ્વરૂપ જ માનું છું. પર વસ્તુ એને કારણે આવે, એને કારણે જાય, આત્મા એને ગ્રહે મૂકે એ વસ્તુ ના સ્વરૂપ માં નથી. એમ છે મુન્મય, આ બધા ગ્રહણ ત્યાગ તો બહુ કરે છે, માનતા ગ્રહણ માને છે કે મેં ગ્રહણ કર્યું, આટલા પૈસા ગ્રહણ કર્યા, આટલા પૈસા છોડ્યા, આટલા કર્મ ગ્રહણ કર્યા, આટલું કર્મ મેં છોડ્યું, આટલા પરમાણુ મનના ગ્રહણ કર્યા, આટલા મનના આટલા વચનના ગ્રહણ કર્યા, આટલા વચનના પરમાણુ માન્યતા મુંડની છે. રજકણો જગતના સ્વયં પદાર્થ પોતાના અસ્થિ થી પલટીને ટકી રહ્યા છે, એને પલટાવે કે ગ્રહે મૂકે આત્માના સ્વભાવમાં ત્રણ કાળ ત્રણ લોકમાં. બહુ વાત મુજને સાંભળ્યા, તમે ઉચ્ચાર માણસો બધું ઘણું કરો છો ને, તમે નવનીતભાઈ નું મોટા કેટલા ઓલે હાલે છે, પાવર હાઉસ ઉચ્ચાર પણ તમને આવતું છે. ગ્રહણ ત્યાગ રહી ભગવાન, તું તો પર પદાર્થ થી અભાવ સ્વભાવ વાળો છો, તો પછી પર પદાર્થ નો અભાવ તારામાં અને તારો એનામાં અભાવ, તો એને ગ્રહણ મૂકવું એમ હોય તો પર પદાર્થ નો ભાવ તારામાં આવી જાય. સમજાય છે? કઈ ગ્રહણ ત્યાગ રહી ભગવાન આત્મા છે. જ્ઞાન જ્યોતિ અંતર અરૂપી, એની અંતર દ્રષ્ટિ કરવી એમ કહે છે. અને અમલ રાધા બી મળતી રહી, પરદ્રષ્ટિ બેન ગયો હું પાપ ના વિકલ્પ છે, દયા દાન વ્રત ભક્તિ તપ જપ દાન, એ વિકલ્પ ના રાગ એ મોહ છે, એનાથી પણ વસ્તુ સ્વભાવ અંતર્મુખ તદ્દન અમોળ નામ નિર્મળ છે. એવી અમલ વસ્તુ ઉપર દ્રષ્ટિ આપીને ફરવું અને કેવળ જ્ઞાન લેવું, આ એ ઉપાય છે. સમજાય છે? કઈ લેવું જેથી પ્રગટ થાય છે, કઈ બહારથી આવતું નથી. રાગાદી મોતી રહે, જ્ઞાન એવી રીતે અમલ જ્ઞાન એવી રીતે અવસ્થિત અનુભવાય છે. જ્ઞાન સ્વરૂપ ચૈતન પ્રકાશ મણી રતન, ચૈતન મણિ રતન, ચૈતન મણિ મણિ, એ પોતે પર વસ્તુ થી જુદી, ગ્રહણ ત્યાગ થી જુદી, અને મળ નામ રાગ દ્વેષ ના વિકલ્પ થી જુદી, એવી એ વસ્તુ અનુભવાય છે. અવસ્થિત નિશ્ચળ રહેલી, એક રૂપ રહેલી અનુભવાય છે, કે જેવી રીતે આદિ મત અંતર વિભાવ ગતિ રહી આજમાં એકેન મધ્યમાં એકેન અંતમાં એકે. આજમાં બીજો, મધ્યમાં બીજો, અંતમાં ત્રીજો, એમ વસ્તુ એક રૂપ અભેદ નિર્મોહ. આજ મધ ને અંત ના ભાગ ને વિભાગ રહી છે. આપણા જયપુર ના તો મોટા શેઠિયા કહેવાય, નાના મોટું જયપુર શેઠ એનું કહેવાય. બે તો મંદિર છે ત્યાં, ત્યાં ને સાંભળ્યું છું. પણ આ ક્યાં કહેતો સુનો, જેવી રીતે આદિ મધંત્રુ વિભાગ થઈ રહેતી એવી સહજ ફેલાયેલી પ્રભાવળી દિગીપમાન એવો જેનો શુદ્ધ જ્ઞાન ધન રૂપ મહિમા ઉદિત રહે એવી રીતે અંતર માં થયું એમ કે છે. એવો જ્ઞાન પ્રભા ચૈતન મણિ રતન છે, એને પર વસ્તુથી જુદી, ભેદ થી જુદી, ગ્રહણ ત્યાર થી જુદી અને મોહ મહેલ ભાવ થી જુદી એવી નીચ અવસ્થિત તત્વ તત્વ છે. એના ઉપર એકાકાર થવું કે જેનાથી કેવળ જ્ઞાન તેને વસ્તુ નેવી નેવી રહે. સહજ ફેલાયેલી પ્રભાવેલી અંતરના જ્ઞાનના જેમ કળી જેમ કમળની હોય ફૂલની અને ખીલીને આમ પ્રગટ થાય એમ દૈતન કળી પરમ પરિણામનું સ્વભાવરૂપ પરિણમનની પર્યાયમાં હિણી હતી. પર્યાયમાં વસ્તુમાં પૂર્ણ થાય એ પૂર્ણમાં એકાકાર થઈ એટલી પ્રભા ફેલાયેલી કે દેદીપમાન એવો જેનો શુદ્ધ જ્ઞાન ધન રૂપ મહિમા નિત ઉદિત રહે એ પર્યાય પ્રગટ થઈ એવી નહીં સદાય. જેવો નિત્ય પદાર્થ અંદર સ્વભાવ છે, પૂર્ણ વસ્તુ નિત્ય છે, એવી જે તાકાત થતા એવી દશા પ્રગટ થાય એ નિત ઉદિત રહે. એ દશા પાછી ભરે શુદ્ધ જ્ઞાન ના પૂર્ણરૂપ મહિમા સદા ઉદયમાન. શું કહ્યું આ ભાષા તો ભારે સૂચિત આવી. વસ્તુ નિત્ય છે, ન્યાયક છે, આનંદ છે, ધ્રુવ છે અને પર વસ્તુથી પ્રથક છે. એ વસ્તુને એવી રીતે અંતરમાં દેખવી માનવી એક રૂપતા થઈ જાય શ્રદ્ધા જ્ઞાન નિર્જનતા થતા થતા તે પર્યાયમાં એવી દશા પ્રગટ થાય નિત્ય ઉદય રહે. જેવી વસ્તુ નિત્ય છે એવી પર્યાયની પ્રગટતા નિત્ય એવી ને એવી રહે એવો વસ્તુનો સ્વભાવ તેને પરમાત્મા કહે. સમજાણું કઈ હું આમાં ક્રિયા કરવી કઈ હું પડે નહીં મને. આ ક્રિયા હું હે પણ આ બહારનું કઈ આ મીઠું ખાવું લેવું પીવું આ બધું હે આ દેખાય એમ કેવું ને દેખાય કે નથી દેખાડનારો જુદો છે. દેખાય જેનામાં દેખાય તેનામાં દેખાય તે વસ્તુ નથી અને આ દ્રશ્ય વસ્તુ તે દેખવામાં નથી અને દેખનાર તે દ્રશ્યમાં નથી. સમજાણું કઈ એવો આપો છેલ્લો ચારિત્ર અધિકાર છે ને એટલે ચારિત્ર સંન્યાસ દર્શન જ્ઞાન થઈ ચારિત્ર ને એના વૈભવ નું પરિણામ કેવો જ્ઞાન એટલે નિત્ય વસ્તુ જ્ઞાયક મૂર્તિ ભૂ સચ્ચિદાનંદ સત્તાશ્વત જ્ઞાન આનંદ નો ભંડાર એના ઉપર એકાગ્ર થઈને સંયત કરવું એ નિત્યતાના પ્રગટતાનું કારણ છે. અને પછી ચારિત્રના વૈભવથી કીર્તાંતર કરવી એ પર્યાયમાં અવસ્થામાં શક્તિ જે નિત્ય છે એમાંથી એવી દશા પ્રગટ થાય સાદી આનંદ નિત્ય એમને રહે. એ પર્યાય પાછી ફરે નહીં, ફરી અવતાર ધારણ કરે નહીં. જો એને આત્મદ્રવ કહે છે તો એના એ બાજુના વલણને સાધક ભાવ કહે છે અને એની પૂર્ણ દશા થાય તો એને સાધ્ય કહે. ત્રણેય વાત કરી સમજાણું કઈ ભાવા જ્ઞાનનું પૂર્ણ રૂપ સર્વને જાણવું તે છે. અંદર શક્તિ એવી છે સર્વને જાણવું એમાં એકાગ્ર થતા પર્યાયમાં સર્વને જાણવું પ્રગટ થઈ જાય ત્યાં સુધી અંતરમાં એકાકાર કરવું. એ જયારે પ્રગટ થાય છે ત્યારે સર્વશેષણો સહિત પ્રગટ થાય છે. કઈ અધૂરું રહેતું પૂર્ણ સર્વજ્ઞ ત્રણકાળ ત્રણલોક સંપૂર્ણ સ્વ સ્વનિપુણતા પરનિપુણતા બધું જાણે, તેથી તેના મહિમાને કોઈ બગાડી શકતો. એ સ્વભાવ પૂરણ પરમાત્મા સર્વજ્ઞ ને સર્વદર્શી સ્વભાવ થી પડ્યો છે. એના ઉપર પ્રતિ જ્ઞાન ને રમણતા કરતા એવી દશા પ્રગટ થાય, સદા હૃદયમાન રહે એવી એવી દશા જાતિ પ્રગટ થાય અનંતકાળ, એને સિદ્ધ ભગવાન કહેવામાં આવે છે. એને પરમેશ્વર પદ ને મોક્ષ પદ કહેવામાં, મોક્ષ પદ આત્માની પર્યાય માં થાય એમ કે છે. મુક્તિ જિલ્લા ઉપર રહેવું એ નહીં એમ કે છે. ભગવાન આત્મા એ તો પછી ઉદ્ધવ એનો સ્વભાવ છે, ઉપર ચિત્ર ને લોકાંત જઈને આત્માના અનુભવ માં રહે છે. આત્માનો પૂર્ણ આનંદ જે પર્યાયમાં દશામાં શક્તિમાં હતો તે પ્રગટ કર્યો, એ આનંદ નો પૂર્ણ નો અનુભવ કરેલો એ મોક્ષ દશા છે. મોક્ષ દશા કોઈ બહાર માં રહે છે, પર ક્ષેત્ર માં રહે છે, બહાર થી આવે છે એમ છે. સમજાણું કઈ? આવા જ્ઞાન સ્વરૂપ આત્માનું આત્મામાં ધારણ કરવું, આવા જ્ઞાન સ્વરૂપ આત્મામાં આત્માનું આત્મામાં એટલે નિર્વિકલ સ્વભાવ ચિત્રકાળ એમાં ધારણ કરવું, તે ગ્રહવા યોગ સર્વ ગ્રહ્યું અને ત્યાગવા યોગ સર્વ ત્યાગ્યું, એવા અર્થનું કઈ હવે જેણે સર્વશક્તિઓ સમેટી છે, સર્વ શક્તિઓના સમરૂપ આત્મા તેને આત્મામાં ધારણ કરી રાખ્યો છે. શક્તિઓ તો પૂર્ણાનંદ સ્વભાવ છે, એની વર્તમાન દશા ને અંતરમાં વાળીને પૂરણ સ્વભાવને અંતર્લીન કરી છે. એવા પૂર્ણાત્માનું આત્મામાં ધારણ કરવું, એવા પૂર્ણ સ્વભાવ સંપન્ન પ્રભુ એમાં આત્માને નિર્વિકલ્પ દ્વારા ધારણ કરવું, તે છોડવા યોગ બધું થયું. છોડવાયું બધું થયું અને ગ્રહવાયું બધું, ગ્રહનું બહારનું છોડવું ને ગ્રહનું એ સ્વરૂપમાં છે. પૂર્ણાનંદ પ્રભુ અખંડ આનંદ ને અંતર એકાકાર થવો, એ બધું જે ગરવા યોગ હતું ગ્રહાઈ ગયું અને પૂરણ થતા છોડવા હતું હતું એ છૂટી ગયું. હવે કઈ છોડવાનું રહ્યું નથી, છોડવા યોગ બધું છોડ્યું અને ગ્રહવા યોગ બધું ગ્રહી લીધું. બહુ સરસ ભાષા, છેલ્લો અધિકાર છે ને ભગવાન પૂર્ણાનંદ પ્રભુ જેના મધ બિંદુમાં જેમ દરિયો મધ બિંદુમાં પૂરણ છે ને ઉછળે છે કાંઠે, એમ જેના મધ્ય બિંદુમાં સામાન્ય સ્વભાવ પૂરણ ને એકરૂપ છે, એવા સ્વભાવમાં એકાકાર થઈને આત્માને પૂરણ સ્વભાવે આમ ધારણ કરવો, હા એને ગ્રહવા યોગ ગ્રહ્યો ને છોડવા યોગ. સમજાય છે? કઈ બહારની ક્રિયા કઈ એને અસર થતી નથી, એ કઈ કરી શકતો. સમજાય છે કે નહીં? આમાં માંડા માંડા માં ક્યાં આવે છે ભાઈ? જ્ઞાન છે ને કઈ નહી, જેને સર્વ શક્તિઓ સમેટી છે એટલે વર્તમાન દશા ને પૂર્ણ સ્વભાવમાં વાળી લીધી છે, એવા પૂર્ણ આત્માનું આત્મામાં ધારણ કરવું એકાકાર નિર્વિકલ્પ છેલ્લી દશા ચારિત્રના પગલું છે. ચારિત્ર ની રમણતા સ્વરૂપમાં થતા જ્ઞાન નું મધબિંદુ સામાન્ય સ્વભાવ એમાં એકાકાર થતા બધું ગ્રહાઈ ગયું, જે સામાન્ય એકાકાર થવું છે અને બધું છૂટી ગયું અપૂર્ણતા ને રાગ આદિ. હવે કઈ છોડવા ને ગ્રહવાનું રહેતું, પૂર્ણ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા પૂરણ પૂરણ કહીને શું કરે છે? દેહાદી તો નહીં, રાગાદી નહીં, અલ્પ જ્ઞાન વર્તમાન પર્યાય પ્રગટ થાય નહીં, પૂરણ સ્વભાવ સામાન્ય અંદર ધ્રુવરૂપ અંતર્મુખ માં જે છે એને સર્વ શક્તિઓના આત્મો રૂપ જે આત્મા, એને આત્મામાં ધારણ કરી રાખવો. એવો જે આત્મા, એને એમાં એમાં ધારણ રાખવો. તે ત્યાગ વાયુક જે કઈ હતું તે બધું ત્યાગ્યું, અને ગ્રહણ કરવાયુક જે કઈ હતું તે બધું એ કૃતકર્ત પણ થાય. બધા કાર્ય પૂરા થઈ ગયા. જ્ઞાન સ્વરૂપ પરમાત્મા પોતે એમની પહેલી દ્રષ્ટિમાં લઈ સંજગ દર્શન પ્રગટ કરી, પછી સ્વરૂપની જેટલી પર્યાયો બાદ છે તેને અંતરમાં વાળી જ્ઞાન શ્રદ્ધાને પૂર્ણ તરવાળતાથી પૂર્ણ દશા પ્રગટ થઈ કર્ત કર્ત છે. હવે એને કઈ કરવાનું રહેતું, જે કઈ કરવાનું હતું અપૂર્ણ હતું સાધકમાં, એ પૂર્ણ સ્વભાવને પકડી પૂર્ણ પર્યાય દ્વારા એને એકાકાર કર્યો. ગ્રહવાયોગ, ગ્રહને છોડવા યોગ, આ મુક્તિ થવાનો માર્ગ ને સિદ્ધ થવાનો આ પંથ ને રસ્તો. સમજાણું કઈ આવા જ્ઞાન ને બે નથી. હવે એવા અર્થ નો આગળની ગાથાની સૂચના રૂપ શ્લોક હવે છે.
કથમ આહારકમ સત્યમાત્યેન દેહોચ્યતમ ઉચ્યતે.
આમ પૂર્વકૃતિ જ્ઞાન એટલે ચૈતન્ય આત્મા પરદ્રવ્યથી જુદું અવસ્થિત, પરદ્રવ્યથી જુદું નિશ્ચળ સ્વરૂપ રહેતું, પર પદાર્થ રજકણો મનવાણી બે થી છૂટું તત્વ ચૈતન્ય ઘન આરસ જેવું સ્ફટિકમણિ છે, પથ્થર એવું ચૈતન્ય સ્ફટિકમણિ પરથી જુદું રહેતું તે જ્ઞાન એટલે આત્મા. એને આરક કર્મ નો ક્રમ રૂપ આર કરનારું કેમ હોય? એ આહાર ને ગ્રહે, કર્મ ને ગ્રહે, પાણી ને પીવે, કે આ પાણી આહાર ને લે, એ વસ્તુમાં ક્યાં છે? તૈયારમાં નથી, વસ્તુમાં નથી. હવે છેલ્લી સ્થિતિ ચારિત્રી ને લઈ આહારાજ બનાવી સમાધિ મરણે પૂરું કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાની તૈયારી વાળી વાત કરી રહ્યા છે.
બરાબર,
પોતે પોતાની વાત કરી રહ્યા કુમકુમ ના હતા. સમજાય છે? કઈ પૂર્વે ઉક્ત નામ કહેલા પ્રકારે જ્ઞાન એટલે આત્મ સ્વભાવ શુદ્ધ આનંદ ઘન પરદ્રવથી જુદું અવસ્થિત છે. રજકણ એ રજકણ થી જુદું તત્વ છે, અને રજકણ ને ગ્રહવું, આ કરવો, પાણી પીવું, દવા લેવી, એ આત્મામાં છે. જેમ કે જ્યાં આહાર ની ક્રિયા જેનામાં નથી, તો પછી આહાર થી બનેલું શરીર પણ એને નથી. કર્મ નો આહાર, નો કર્મ એટલે શરીર પરમાણુ ઉડાડતા કરનારું કેમ હોય? કે જેથી તેને દેહની શંકા કરાય. કાંઈ તો કહે છે કે એવો ભગવાન આત્મા પૂર્ણ સ્વરૂપ છે, જેના ઉપર અવલંબન જેનું લેતા એને આહાર ગ્રહો કે હું લેવો. એ વસ્તુમાં આહાર લેવું નથી, જેનામાં તો આરથી બન્યું ઉદગવ દે એ આત્માને દે છે ને, એ તો જડનો છે. જડનો દે જડનું કામ શરીરમાં કરે છે, ને આત્મા આત્માનું કામ બેન ના એ દેહ ને ગ્રહતો નથી, ને આર પાણી લેતો. સમજાણું કાંઈ? ક્યારની વાત એ છે આ? ચારિત્ર થી કરે છે, ચારિત્ર થી કરે છે વાત, ચારિત્ર માં ઉભા કરે છે વાત. પણ વાત કરે છે વસ્તુ ની, વસ્તુ આત્મા જ પર ને ગ્રહ મૂકે એમ એના માટે એ માત્ર. આહાર લઈ શકે કે મૂકી શકે આત્માના તત્વ માં નથી એમ કે છે. અહીં તો આહાર ની વૃત્તિ ઉઠે છે એ પણ આત્મામાં નથી, તો આહાર લે ને શરીર થાય આત્મામાં નથી. સમજાણું કઈ? દેહ ની શંકા કરાય કે જ્ઞાન ને બે હોય શકે નહીં, કારણ કે તેને કર્મ નો ક્રમ આરજ નથી. કર્મ ના પરમાણુ એને ગ્રહે આત્મા, કે કર્મ ને છોડે, કે આહાર ના કોયા પાણી કે ગ્રહે કે છોડે, વસ્તુમાં ત્રણે કાળ્યા નથી. દ્રષ્ટિમાં માને ભલે કે હું આહાર લઉં છું, મૂકું છું, ખાઉં છું, લઉં છું, તેની માન્યતા મિથ્યા છે.
બરાબર
નહીં. શું હોય છે આ બધું? તમારી દવાઓ તો બહુ ખાઈ માનસ છું, કે ખાતા નથી જ વાત કરે છે. હવે આ અર્થ ને ગાથામાં કહેજો. અત્તાજસ્ય મુક્તો નહુ સો આરો હવૈયે આરો ખળો મુક્તો જ નાસો પુગલમો નવી સકઈ ઘેતું જન્ વિમોતું જમ્ય જમ પરદવમ શોકો વિતસ્ગુણો પાવ્યો વિસસો વાવી સમહાવ્યો વિશુદ્ધો મૂર્તિ એ નથી આરક ખરે ઉદગળ મય છે આહાર તેથી આહાર તો મૂર્તિક ખરે જે દ્રવ્યતે પરતે હને ન ગ્રહી ન છોડી શકાય છે એવો જ તેનો ગુણ કો પ્રાયોગી ને વત્સ શ્રી કહે તેથી ખરે જે શુદ્ધું આત્મા તે નહી કઈ પણ ગ્રહે છોડે નહી વળી કઈ પણ જીવને અજીવ દ્રવ્યો છે આય તો છોડી શકે નહીં જઈ શકે નહીં તો પહેલેથી જ વાત છે પણ આર લેવાની વૃત્તિ પણ તેના સ્વરૂપમાં નથી અને આ સ્વરૂપ અમૂર્ત આત્મા એટલે બધી વધી ગયો કે જેને આહાર લેવાની વૃત્તિ પણ ઉઠી એ વૃત્તિનો જેનામાં અભાવ છે આરથી બન્યું શરીર એને હોય છે સમજાણું કઈ ટીકા જ્ઞાન એટલે આત્મા ટીકા છે ને પરદેવ ને કઈ પણ ગ્રહતું નથી ને છોડતું નથી ભગવાન આત્મા ત્રણેય કાળે પરદેવ ને ગ્રહતો ને છોડતો નથી એવો જેનો વસ્તુ સ્વભાવ અનાદિ નો છે મિથ્યા માન્યતા થી માને કે મેં આ ગ્રહ્યું ને મૂક્યું એ તો સ્વતંત્ર છે માન્યતાની વિપરીત દશા કરવામાં એથી પર વસ્તુ માન્યતાથી પકડાઈ જાય કે પર વસ્તુને છોડવું માટે એની માન્યતા પ્રમાણે છૂટી જાય એમ વસ્તુમાં છે નહીં સમજાણું કઈ જ્ઞાન એટલે આત્મ સ્વભાવ સર્વશુદ્ધ દ્રવ્ય સ્વભાવ પરદ્રવ્યને કઈ પણ ચિંતિત પણ એમ હાર ના પ્રકારે મનાય છે કર્મ ને નો કર્મ ને કવળ હાર ને લેપ હાર ને સ્પર્શ માત્ર વૃક્ષો ને એ બધા હાર ના કહેવાય એ કોઈ પણ હાર પરમાણુ માત્ર ને પણ ગ્રહો મૂકવું જ્યાં સ્વરૂપમાં નથી ત્યાં મુનિ ને જ્યાં અંતર દેશા એટલી બધી લીન થઈ ગઈ વિકલ્પ જ ઉઠતો નથી હાર સમજાય છે અણાર સ્વભાવમાં આનંદમાં લીન થઈ જાય છે એની સ્થિતિ છે ને પણ પહેલેથી પરને ગ્રહ મૂકવું તમારા મનથી શ્રદ્ધા ને જ્ઞાન માં આવી ગયો કે તમે સ્થિરતા થતા સ્વરૂપમાં રમણતા આહાર ને ગ્રહવું એટલે આહાર નો વિકલ્પ જ મારા સ્વભાવમાં નથી તો પછી આહાર આવે ને આહાર ને છોડવું જંગલ જાવું આ ગ્રહ મૂકવું એ મારા સ્વરૂપમાં કોઈ બી કારણ પ્રાયોગિક શું કહે છે ભાઈ પર નિમિત્ત થયેલા ગુણ ના સામર્થ્ય શું કહે છે કર્મ નું નિમિત્ત છે એના નિમિત્ત માં આત્મા જોડાય ને જીવ ને રાગ ને દ્વેષ થાય પુણ્ય ના પરિણામ થાય એથી પર વસ્તુ ને ગ્રહી મૂકી શકે એમ નથી પ્રાયોગિક પર નિમિત્ત થી થયેલો કર્મ ના નિમિત્ત થી થયેલો જીવની પર્યાયમાં વિભાવ વિભાવ એટલે રાગ ને દ્વેષ અથવા પુણ્ય ને પાપ ના ભાવ એ પુણ્ય ના ભાવ થાય તેથી પર વસ્તુ દાન ને દઈ શકે આહાર દાન દઈ શકે આહાર ને પચાવી શકે આહાર ને ઉપાડી શકે એ પુનના પરિણામ વિકાર ના છે નિમિત્ત ના આશ્રય થયેલા એવા વિકાર ને કારણે પણ પર વસ્તુ ને ગ્રહે મૂકે એના તત્વ નથી મુનિભાઈ સમજાણું કઈ શું કીધું? પ્રાયોગિક, પ્રાયોગિક એટલે પ્રયોગના કર્મના નિમિત્તથી થયેલો પોતાના વિકાર. ભલે વિકાર એ કહે, પણ વિકાર થાય માટે એનામાં સામર્થ્ય એવું આવી જાય કે આહાર પાણી પર વસ્તુને ગ્રહે મૂકે એવું સામર્થ થાય. રંગાવવાનું
બરાબર
સમજાય છે કયામાં? એ વાત ભાઈ કે છે, ભગવાન આત્મા સર્વ શુદ્ધ સ્વરૂપ પ્રભુ, એનું ભાન ન હોય અને એને વિકાર કદાચ થાય, અને ભાન હોય અને વિકાર જેવી અસ્થિરતા ન થાય, પણ એ રાગને કારણે પર વસ્તુને લઈ મૂકે એવી તાકાત જીવમાં આવે, અને એ રાગનું કારણ અને પર વસ્તુનું આવવું જવું કાય એમ બને એ સંકાળમાં બનતું નથી.
બરાબર
સમજાય છે? આમાં તો લોઢાના લોઢા ઉપર એમ કે કઈ ઉપરતું નથી. કોણ ઉપાડે છે? તને બ્રહ્મ થઈ ગયો છે. આ ફળિયા ઉપાડ્યા, રાડવાના ઉપાડ્યા, દહીંના માખણના ઘીના. હા સાંભળ કે, તારામાં રાગની ઉત્પત્તિ થાય પ્રાયોગિક એટલે ચૈતન માર નિમિત્તના લક્ષે પુનના પરિણામ થાય, આહાર લેવાની વૃત્તિ થાય, પણ એ વૃત્તિમાં એવી તાકાત નથી રાગને લઈને કે ભાઈ વિભાવ પર પરિણો માટે તો પરના લેવા દેવાના કામ કરી શકે એમ છે કે ના? સમજાણું કે નહીં? આમાં તમને શું જજો, ગાથા તો જુઓ, પછી તમારા કપડા મને દવા આવતી નહીં. અહીંયા ભગવાન આત્મા અરૂપી ચૈતન્યવત વસ્તુ, એ આત્માને ભલે અંદર વિકાર હો આહાર લેવાની વૃત્તિ હે અને દાન દેવાની વૃત્તિ થાય, એ વૃત્તિ છે, એ વિકાર છે, પુન વિકાર છે. મુનિને આહાર લેવો એ પણ વિકાર પુન ભાવ છે. સમજાય છે? અને આહાર કોઈને દેવો મુનિ આદિને એ પણ એક શુભ રાગ છે, પણ એ રાગના કારણે પરવસ્તુનું લેવું મૂકવું આત્મા કરી શકે એ નથી બનતું. સમજાણું કઈ? એમ પાપના પરિણામ થાય પ્રાયોગિક એટલે વિકારી, તો પાપના પરિણામ થયા એથી બીજાનું સત્ર લઈને આમ કાપી શકે, મારી શકે કે હિસાબ કરી શકે, પરદ્રવને પકડી શકે અને પરદ્રવ હાથમાં આવે ને રાગ આવ્યો જે સતમ રાગ છોડી શકે, એ આત્માના વિભાવિત પરિણામમાં પણ એ તાકાત
નથી.
સમજાણું કઈ? શું કીધું આમાં? તારી ઈચ્છા હજી પરનું કાર્ય નથી, તો પરનું પર ને કારણ છે. ઈચ્છા પર પદાર્થ ને કાર્ય લાવીને મૂકી શકે? આ છે જો ઈચ્છા થઈ, આ ઈચ્છા થી આ ઊંચું થાય છે ના? એ તાકાત ઈચ્છામાં નથી, એની તાકાત એને લઈને ઊંચું નીચું થવું એની તાકાતથી થાય છે.
બરાબર
સમજાય છે ભાઈ? કારણ કે ભગવાન આત્મા પરના નિમિત્તે થયેલો ગુણ, ગુણ એટલે અહીં વિકાર લેવો છે, એની અવસ્થા, ગુણ એટલે એની દશા. જીવની દશામાં પુનને પાપના અસંખ્ય પ્રકારના ભાવ હોય, શુભના અસંખ્ય અને અશુભના અસંખ્ય, પણ એ ભાવ હોવાથી એ ભાવમાં તાકાત ભાવને વિભાવને લઈને પરને લેવા મૂકવાની આવી જાય. ભગવાન ત્રિલોકનાથ પરમાત્મા કે છે ત્રણકાળમાં બનતો હું. સમજાય છે કઈ? હેરામાની કૃપા નહીં સકતે કે છે રાગ આતે હે મહેન્દ્રભાઈ તો રાગ આવે રામ અશેઠિયાને ક્યાં કરવા જાઉં છું? તો બેઠા બેઠા રાગ આવે એટલે હુકમ કરી શકે નહી, ના પાડે છે. એમ હોય શકતું નથી. કેમ કે રાગ છે કે સારી દશામાં વિકારી દશા છે, એ પદાર્થોની પ્રણતિ નામ પર્યાય તેના દ્રવ્યને કારણે છે. એને લીમું મૂકવું છોડવું, આ છોડી દીધું, મેં આ છોડી દીધું, મેં આ વસ્તુ છોડી દીધી, મારે આ ખપતી નથી, શું છે પણ તમે એમ કે છે મને આ મને ખપતું નથી, આ હવે છોડીએ, શું છે પણ તમે. અને રાગ આવે તો પણ એ છોડવું કે મૂકવું એ તારામાં તાકાત જ નથી. હવે છે ને આટલા દ્રવ્યો છોડવા નથી આવતું, સવારે ધારવું, સવારમાં ચૌદ બોલ ધારવા, ફલાણું કરવું, લાંબુ લાંબુ હાલે છે બધું. અરે ભગવાન, તને વસ્તુની ખબર નથી. એ છોડવું જે કહેવામાં આવ્યું છે એ તો છૂટે છે તે કાળે, અને તારો રાગ એવો છે કાને છોડું એવા નિમિત્ત નો સંબંધ કરીને છોડે છે એમ કહેવામાં છોડી શકતો નથી પરદ્રવ્યને. સમજાય છે? કઈ વાર નથી કે પાંચ દ્રવ્ય મારે ખતે, પચીસ નો ખતે નથી કરતા. અહી ના પાડે છે ખપે ન ખપે તારા સ્વભાવમાં નથી. એટલે રાગ તને આવ્યો માટે એ વસ્તુ છૂટી જાય, અને એ વસ્તુ રાગ હોય તો દ્વેષ હોય તો આવી જાય, રાગ હોય તો આવી જાય. એ વિભાવમાં તાકાત નથી, વિભાવી પરિણામમાં પર પર્યાય ને એટલે પરદ્રગ ના કાર્ય ને લઈ શકે મૂકી શકે તારામાં તાકાત નથી.
બરાબર
સમજાણું કઈ વાતો મારી ભાઈ ખાલી મુંબઈમાં મૂકે કીધા છે માંડી છોડ અવારની જીવ નરમે ત્યાં તો એના પ્રમાણમાં આવે ને. ત્યાં તો દાન નો અધિકાર હું લાવતો બપોરે લોકો માં બસ 15,000 માણા ઉભરાઈ જાય કે હા એટલા કે પણ હા જોયું એ મહારાજ ને ભલે વાત કરે આત્માની પણ અંતિ દાન ના ભાવ પર એમને એવું પડ્યું એમ બસ કોઈ વાત કરતા નરમે. અરે ભગવાન હું તો આત્માનું ભાન હોવા છતાં જ્યાં સુધી રાગની તીવ્રતા ન ઘટે ત્યાં સુધી મન ન ઘટે ત્યાં સુધી તીવ્રતા નો રાગ પણ હોય, અને રાગ ઘટીને મંદ રાગ હોય ત્યારે દાના દેની ક્રિયા રાગ આવ્યો માંથી ક્રિયા કરી શકે છે એમ નથી. પણ એને બતાવા કાળે એમ બતાવે એક ભાઈ લક્ષ્મી ની મમતા કરાર એ ચલો રાગ ઓછો કર, એથી જવાબી હોય તો જાય રાગ મંદતીઓ માટે દેવાય કે રાગ તીવ્ર માટે રખાય એ આત્માના વિભાવ પરિણામ માં પણ સમાજ નથી. જેથી કોવલા લઈ નાના લઈ નથી આવતું, 32 કોવલી નો આ 31 લેવા ગુણોદરી કરવી આટલા દૂધ છોડવા, આટલા દહીં છોડવું, ખાંડ ખાતર છોડવા. અરે સાંભળતો ખરો, હવે કે છે કે તારામાં એ વિકલ્પ થાય પણ એ વિકલ્પ ને કારણે તાકાત આવી જાય કે છોડવા છોડી શકે એવી તારામાં તાકાત આવે. એવું રાગમાં તાકાત નથી અને પણ તારે લઈને છૂટે એનામાં તાકાત નથી. તારા થી દૂર વસ્તુ ચાલી જાય એ તારા રાગ ને લઈને દૂર જાય એવી એનામાં તાકાત નથી, રાગમાં પણ એ તાકાત. તારી તાકાત તારામાં, એની તાકાત. સમજાય છે કે નહીં? એમાં ગિરધરભાઈ કોક બી આવે માન લો રે માન લા હા જ્યાં સમજ્યા શું છે સાચી ભાઈ એમ કેતા 50 રૂપિયા 100 રૂપિયા ખર્ચવા 5,000 2,000 સમજાય આમાં. હા ઈ કે છે કે બાપા તને એવી ખબર નથી તારામાં ભાવ થાય રાગ ની મંદતા નો, પુન નો, દયા નો, પ્રભાવના નો, ભક્તિ નો, પૂજા નો. પણ તું એ આંગળા ને ઊંચા કર અને આંગળામાં વસ્તુ ને ગ્રહજ અને હવે મૂકું છું ગયું હવે મૂકું છું ના. અને સર્વજ્ઞ પરમાત્મા એ જોયું કે તારા રાગમાં પણ તાકાત નથી કે પર વસ્તુ ને હાથમાં પકડને છે. મારો રાગ આવે એવો આવે ભગવાન ને સોખા સ્વાહા પાંચ લઈ સ્વાહા ઉડે જ નહીં સ્વાહ તારે જાત બંદરા તો જાત આમ કરવું આમ કરવું. બાપુ તારા રાગ ના ભાવ ને લઈને પણ તાકાત નથી એનામાં, કે રાગ ની તાકાત નથી કે આમ કરે આમ કરે. સમજાય છે? કાય વસ્તુ ની મર્યાદા આમ છે, એને તું ન જાણ ને સતનો સતનો સત્કાર ન કર, અને અસત ને સત ને બૂટા વાળ, શ્રદ્ધામાં બૂટા ઉઠજે, એ સાચું કામ કરશે નહીં. સમજાણું કાય? કારણ કે પરનિમિત્તિ થયેલો ગુણ, ગુણ એટલે વિકારી પર્યાય, વિકારી પર્યાય ને જીવ નો ગુણ કહેવામાં આવ્યો છે. એ તો વિકારી પુણ્યપાપ ના વિકાર ની પ્રણતિ, એના સામર્થ્ય તેમજ સમજાણું કઈ ગુણ છે ને ભાઈ? નવમી ભાઈ, ગુણ એટલે વિકારી પર્યાય છે. પરનિમિત્ત પ્રાયોગિક લીધું છે ને, પ્રાયોગિક ને કર્મ ના નિમિત્ત થયેલો વિકાર પોતાના કારણે, એના નિમિત્ત ના સંગમાં વિકાર હો, પુણ્ય હો, પાપ હો, દયા દાન હો, વ્રત હો, ભક્તિ હો, પણ એ ભાવમાં એવી તાકાત નથી કે પર વસ્તુ ગ્રહે કે છોડે. એને કારણે આવે ને એને કારણે છૂટે, એને ચૂંટે કે ગ્રહું ને મૂકું. માન્યતામાં અસત નો આદર ને સત નું ખૂન થાય. સમજાય છે? કઈ મારા હાથ માલ માં હા હો ને હરીફાઈ હાલે, એમાં આવી વાત મૂકે તો શું માને છે? ભગવાન સત્ય નું સત આવું છે, સત્ય જે વસ્તુ છે એનું સત્ય પણ એટલે એનો ભાવ પણ એવું છે કે જીવમાં રાગ ને દ્વેષ ના વિકલ્પ થયા, એ જીવ પાણીમાં પીડ્યો, રાગ આવ્યો દયાનો, એ ત્યાં પૂછો કરી શકે ઓલાને કે મારી શકે, માર ધક્કો પાણીમાં, દ્વેષ નો હું થયો માર. આકાશ નથી તારા રાગ કે દ્વેષ ના પરિણામ ની, કે પર વસ્તુ ને ધક્કો મારે ને પર વસ્તુ ને ઉકી લે, કોળિયો લે એ તાકાત નથી રાગ ની, અને કોળિયામાં કઈ ફેરફાર થયું એમ કરે છે કે નહી? કોને લઈને? એ તો એની જડની ક્રિયા કાળે જે થાય, તારા રાગ કે દ્વેષ ને લઈને. બહુ તો તું જુદું સમજાણું કઈ સાધુ નામ ધરાવી રે પણ એમ માને છોડ દે ચીજ, હમ એસા નહીં ખાતે હૈ, એસા ચામડા કા પત્તા હટા નહીં લેતે, ક્યા હૈ કામ તો હો, હીરો તો થા, મેરે ને રાજ એસા નહીં હૈ, બકી ઇતના ઉભરે છોડ સકતા હું, મેં લે સકતા હું, એસા મેરે ઉચિત હૈ લેના, ઓ મેરે ઉચિત નહીં હૈ. તો કહેતે હૈ તેરા વિકલ્પ મેં સામર્થ્ય એસા નહીં કદી હમે દિખા હૈ, વો વિકલ્પ કે કારણ સે વો ચીજ છૂટ જાય ઓર આ જાય, એસી તાકાત હમે તો દિખી નહીં. સમજ મેં આયા? સમજાય છે કે નહીં? જ્ઞાન એટલે ભગવાન આત્મા, પર વસ્તુ ને આચારની છેલ્લી ગાથા હું છે ને, જોવો ને સાર કરી નાથક રહી કરો, પોતે પોતાના અણહારક ભાવ ની વ્યાખ્યા કરે છે. આમ તો ગ્રહણ ત્યાગ નથી એ તો દ્રષ્ટિમાં પહેલેથી લીધું છે, પણ અત્યારે રાગ નો વિકલ્પ છે એમાંથી આહાર લઈ શકીએ છીએ. આમ કોળિયા કા ના અને ચીત નથી નહીં છોડી દઉં, આ કોળમાં વાવ દેખાણો વાવ આવ્યો છોડી દઉં, અથવા એ વાવ ન દેખાણો અને અંદર ખાતા જરી દેખાણો કે લાંબુ કઈ છે ભાઈ, એ વાવ વિકલ્પ આવે, પણ વિકલ્પ ને કારણે એ વસ્તુ છૂટીને કોળિયો ચાલ્યો જાય, એ ક્રિયા વિકલ્પ ના તાકાત થી થાય છે, માન્યતા મિથ્યા છે. સમજાણું કઈ? અરે બાપુ ભાઈ, વિતરાજી સર્વજ્ઞ પરમાત્મા એ જોયેલા તત્વો ની વર્તમાન દિશામાં સારી દિશામાં ભલે રાગ હો દ્વેષ હો અને તરવાર ઉપાડી શકે, લડાઈ કરી ચક્ર ની, અરે અપમાન અપમાન આત્મા જેનું કહ્યું બાબુ પુત્ર ગરબન ન કરે, અરે ઘાઘરિયું તારું આ ચક્ર સ્તોત્ર ગર્દન કરવાયું આ વિકાર એ ચક્ર બકર છોડી મૂક્યું નથી એને એમ કહે છે રાગ ના પરિણામ દ્વેષ ના પરિણામ થયા એ જાણે છે જ્ઞાની કે આ મારે કારણે જીવ નથી મારે કારણે આવ્યું તેથી આ સંસાર આ વખતે એમ કે હાર છોડીએ છીએ એમ કે છે ના એમ કે કઈક હોય છેલ્લી સ્થિતિમાં એમ કે 12 વર્ષ નો આવે છે ને સંસારો વિધિથી આમ કરવું ને આમ કરવું 4 વર્ષ આમ કરવું ઓછો આર કરવો પછી અણોદરી કરી પછી આમ કરી ક્રશ કરી અને રાગ ને ક્રશ કરી નો શરીર તો ક્રશ એને કારણે પછી છેલ્લી સ્થિતિ આત્મામાં સમાધિ શાંતિ દે એવી સ્થિતિનું વર્ણન આચાર કરે છે ભલે એમને વિકલ્પ હો પણ એમ આહાર ને લઈ શકીએ મૃત્યુ કાળે છોડી શકીએ અમને રાગ આવ્યો કે અમારે તો શાંતિમાં સમાધિમાં રહેવું એથી અમને આહાર ને છોડી શકીએ એવી તાકાત અમે માનતા અમે અમારા દ્રવ્યમાં સ્વભાવમાં દ્રષ્ટિમાં છીએ પ્રણમનમાં જયારે રાગ હોય તો એ રાગમાં તાકાત પરને લેવું ગ્રહણ એવું માનતા એમ ત્રણેય કાળે કોઈ પદાર્થ ને કોઈ આત્મા ગ્રહે મૂકે વિચારના ભાવમાં પણ એવી તાકાત અમે આત્મતત્વમાં કોઈ બી જોઈ નથી બીજી વાત ગુણના સામર્થ્ય તેમજ વૈશ્વિક સ્વભાવી ગુણના સામર્થ્ય એટલે શું કે છે ભગવાન આત્મા પોતાના શુદ્ધ સ્વભાવને અવલંબીને નિર્મળ નિર્વિકારી અરાજી અદ્વેષી દશા થઈ એ અરાજી ને અદ્વેષી દશામાં એવી તાકાત નથી નિર્વિકારી સ્વભાવની નિર્વિકારી પર્યાયની કે પર વસ્તુને ગ્રહ મૂકે કોઈ કેમ કે ભાઈ વિકારમાં તો તાકાત ન હોય પણ રાગ છૂટીને સ્વરૂપની શાંતિ ને અસ્થિરતા ગઈને સ્થિરતા થઈ અરાજી અવિકારી અદ્વેષી એવી દશામાં તો વીર્યની સ્ફૂર્ણા જાગ્રત ઘણી થઈ માટે તેવી શાંત અવિકારી અનાહારી સ્વભાવની દ્રષ્ટિને સ્થિરતામાં પર વસ્તુને ગ્રહી મૂકી શકાય એવું હશે ના મુનિભાઈ બે વાત આખો સિદ્ધાંત થયા આખી દુનિયાનો સિદ્ધાંત છે ન્યાયમાં મૂકી દીધો સમજાય છે કઈ કર્મ નો નાશ શું કરે એની મળે નાશ થાય છે તેની મળે વિજય થાય નાશ કોને કરે અહીં તો કહે છે કે પૂર્વના રાગ ને ટાળતું સ્વભાવ સ્થિરતા થતું જ્ઞાન નિર્મળપણે શીખજું તો નિર્મળ દશા કર્મ ને ટાળે તે આ રાગ ટાળે એમ નથી તો એની મળે ગળી જાય છે અને પર વસ્તુ ને હવે અમને વિતરાગતા આવી છે માટે આહાર ને છોડી છે રણકાળમાં નથી તારામાં સ્વભાવના સામર્થ્યની દશા પ્રગતિ બાકી સ્વભાવનું સામર્થ્ય છોડવાનું કામ કરે એમ ત્રણકાળમાં બનતો સમજાણું કઈ એના ઘરની વાત ઇતિહાસી ત્યાંની એટલો મોટો કેવળ થાય ત્યારે છે અહીં તો મુનિ પોતાની દશામાં ભાઈ અમે રાગના પરિણામ સુધી અને સ્વરૂપના અણહારકના અમૃતના શાંતિમાં આવ્યા બાકી અમૃતનું વીર્ય જે જાગ્યું એમાં એવી તાકાત આવી જાય કે આ ચીજ છે છોડી દઉં છું ના થોરમું ગ્રહું આત્માના સંયક સ્વભાવના જ્ઞાન દર્શન ચારિત્રની પર્યાયમાં નથી અને રાગ ને દ્વેષના વિકારી વિભાવમાં પણ પરનું ગ્રહણું છોડવું નથી ઓહો આ તો સમજાયું કે પર પદાર્થ છે એને કારણે આમ ક્ષેત્રાંતર આવે અને જાય એમાં રાગ ને લઈને આવે જાય કે અરાગી દશા ધર્મની દશા પ્રગતિ અને ધર્મની દશામાં સામર્થ આવી જાય કે કયો પર્વત યાદ છોડે એવી દશા રાગની સ્વભાવ સન્મુખ હોતા છૂટી જાય છે પણ પરને છોડવું ને મૂકવું એ તારા સ્વરૂપમાં સમજાય છે કઈ પ્રાયોગિક ગુણ સામર્થ્ય કે વૈશિષ્ટ વિશિષ્ટ એટલે સ્વાભાવિક ગુણ એટલે પર્યાય ગુણ એટલે પર્યાય એટલે વિભાવિક પર્યાય છે પહેલી અને બીજી સ્વાભાવિક સામર્થ્ય છે ભાઈ અનંત બળ પ્રયોગ ચારિત્ર દશામાં તો ઘણું જોર પ્રીતનો સ્વભાવને અવલંબે. મની તો ખરાબ કરી દે આમ કે કોઈને દીકરો ને દીકરો દઈ દે, પૈસો દઈ દે એમ છે. ઉડે કોઈને બે ની લઈને સાંભળને આવે એમાં પત્નો ગપ્પે ગપ્પા મારીને જગત ને ઘરમાં આવ્યા છે જગત. જાઓ આમ કહી દે શું પણ બાપા એ પર પૂતગળ નું દશા કેમ પ્રણમે? હું તારા વિકલ્પ ને લઈને પ્રણમે છે અને તું કઈ કમાને તો એટલી નિર્મળ પ્રાપ્ત થતી છે. જાઓ આમ થઈ ગઈ છે મૂંદ ગો તારા સ્વભાવ ની તાતા તારા માં કામ કરે એ પર વસ્તુ ને છોડવા મૂકવામાં કામ ન કરે એમ દ્રવ ના સ્વભાવ ને વિભાવ સહિત હો કે સ્વભાવ સહિત હો એનું સામર્થ્ય એના માટે ઘરનો ગ્રહણ ત્યાગ એના માટે એમ નક્કી ન કરે ત્યાં સુધી સત્ય ની દ્રષ્ટિ સાચી થાય નહીં.